नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयिरियाणम नमो वज्रायाणम नमो लोये सर्वसाहूणम मंगलम भगवान वीरो मंगलम गौतमो मणि मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम।
जैन सिद्धांत प्रश्नोत्तर माला इमा आपणे दसमो अधिकार मोक्ष मार्ग अधिकार अने एमा पण छेले जे पांच भाव नो टॉपिक चालू छे एनी आपणे चर्चा करीए छे। पांच भाव कया कया छे? शू नाम पांच भाव ना ख्याल छे? प्रसाद સૌથી પહેલા ઔક્ષમિક પછી શાયિક શાયોક્ષમિક અદૈવ અને પારિણામિક આ પાંચ ભાવ શું છે? જીવના અસાધારણ ભાવો છે। જેવી રીતના આપણે લૌકિક સેન્સમાં કહીએ ને વી આર ફીલિંગ સમથિંગ, આપણને કંઈક ગુસ્સાની ફીલિંગ આવે છે, આપણને હેપીનેસની ફીલિંગ આવે છે, આ જે ફીલિંગ છે ને એને જીવના ભાવ કહેવાય છે, બરાબર? તો આવી કેટલી જુદી જુદી જાતની ફીલિંગ છે આપણી? આપણી કેટલી જુદી જુદી જાતની ફીલિંગ છે? ઘણી બધી છે, અસંખ્યાત અસંખ્યાત છે, બરાબર? એને અસંખ્યાત લોક પ્રમાણ કહેવાય, કેટલા જુદા જુદા ડિફરન્ટ ટાઈપના જીવના ભાવો છે। હવે હાઉ ડુ યુ ક્વોન્ટિફાય ધેટ ભાવ? એ ભાવને આપણે મેજર નથી કરી શકતા ઇન જનરલ, એટલે કર્મની શું અવસ્થા છે એનાથી એને મેજર કરવાની પદ્ધતિ, એને જીવના પાંચ અસાધારણ ભાવ કહેવાય છે, બરાબર? આ તો આપણે ખાલી ઉપરથી ડેફિનેશન જે વાંચીએ છે, પાછળથી તમે જો આમાં ગુણસ્થાનમાં કે કર્ણાયોગમાં જાઓ તો પછી કર્મના આખા મેથેમેટિક્સ પણ છે કે કેટલા કર્મ ખરી ગયા, કેટલા બંધાયા, કેટલાની સ્થિતિ કેટલી બંધાય, અનુભાગ કેટલો બંધાયો, દેન યુ કેન એકચ્યુઅલી કાઉન્ટ ઇન યર્સ કે ક્વોન્ટિટી, તો એનાથી જીવના ભાવોને તમે ક્વોન્ટિટેટિવલી રિપ્રેઝેન્ટ કરી શકો છો। જેવી રીતના બોડીમાં ટેમ્પરેચર આવે તો થર્મોમીટરથી આપણે એને ક્વોન્ટિટેટિવલી મેજર કરીએ છીએ કે આટલું ટેમ્પરેચર છે આપણું। એવી રીતના જીવના ભાવોને કર્મની અવસ્થાથી વર્ણન કરવાની પદ્ધતિ, એને પાંચ અસાધારણ ભાવ કહેવાય છે। એ પાંચ ભાવોના નામ તો આપણે જોયા, બરાબર? જો એના આપણે ભેદ પ્રભેદ પણ બહુ ડિટેલમાં જોઈ લીધા હતા। ઔક્ષમિક ભાવના કેટલા ભેદ જોયા હતા યાદ છે? બે, કયા બે? બરાબર, ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્ર્ય। પછી ક્ષાયક્ષમિક ભાવના કેટલા ભેદ જોયા હતા? નહીં, અરે સોરી, ક્ષાયિક ભાવના કેટલા જોયા હતા? તો નવ, બરાબર? તો ક્ષાયિક જ્ઞાન દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક દાન લાભ ભોગ ઉભો એ। પછી ક્ષાયક્ષમિક ભાવ, ક્ષાયક્ષમિક ભાવના અઢાર ભેદ, કયા કયા અઢાર જોયા હતા? જો ક્ષાયક્ષમિક જ્ઞાનની સાત પર્યાય, મતિ શુદ્ધ અવધિ મન પર્યાય, કુમતિ કુશુદ્ધ કુ અવધિ, પછી ક્ષાયક્ષમિક દર્શનની ત્રણ પર્યાય, ચક્ષુ અચક્ષુ અવધિ, પછી ક્ષાયક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયક્ષમિક ચારિત્ર, દેશ સંયમ એટલે મૌનીય થઈ ગયું, અને અંતરાયની પાંચ, ક્ષાયક્ષમિક દાન લાભ ભોગ ઉભો મિલ્ય, બરાબર? એમ કરીને અઢાર જોઈએ। પછી ઔદૈવિક ભાવના કેટલા ભેદ જોયા હતા? એકવીસ, વેરી ગુડ, કયા છે એકવીસ? ચાર ગતિ, ચાર કષાય, પછી ત્રણ લિંગ, લિંગ અથવા ભેદ, બરાબર? પછી ચાર હતા સિંગલ સિંગલ હતા, નિત્યત્વ, અજ્ઞાન, અસંયમ, અસંતત્વ, બરાબર? અને છ લેશિયા। એવી રીતના એકવીસ ભેદ આપણે ઔદૈવિક ભાવના જોયા, અને પારિણામિક ભાવના કેટલા ભેદ જોયા? હા મૂળ ભેદ બે, શુદ્ધ પારિણામિક ભાવ અને અશુદ્ધ પારિણામિક ભાવ. શુદ્ધ પારિણામિક ભાવમાં શુદ્ધ જીવત્વ અથવા પરમ પારિણામિક, અને અશુદ્ધ પારિણામિક ના ત્રણ ભેદ કયા છે? અશુદ્ધ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. બરાબર? જો જેને પહેલી વાર સાંભળ્યું હોય કેમ બી ઓવરવેલ્યુ તો ડોન્ટ વરી, આપણે તો ઘણા વખત સાંજે કરીએ છીએ એટલે આપણે ફાસ્ટ એકદમ રિપીટ કરી દીધું. ચાલો આગળ જઈએ. જો લાસ્ટ ટાઈમ આપણે પછી અમુક ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન છે પણ પાછળથી જોયા હતા, જો એને ફરીથી રિવાઇઝ કરી લઈએ. આપણે 187 ક્વેશ્ચન છે. જો ત્યાં સુધી આપણે બે પ્રવેશ જોયા, પછી ઉપરોક્ત પાંચ ભાવમાંથી કયા ભાવ તરફ આપણું વલણ કરવાથી ધર્મની શરૂઆત થાય છે? એટલે પાંચ ભાવમાંથી કોની ઉપર આપણે ફોકસ કરીએ તો ધર્મની શરૂઆત થાય? તો જો ઇન સિમ્પલ વર્ડ, જે જીવના દર સમયની પર્યાયો છે ને, દર સમયના જે આપણે ભાવ છે, જાણવું કે ફીલિંગ કરવી કે કઈ પણ, એ તો એક એક સમયના ઇમોશન્સ છે, એ આવે છે ને વયા જાય. તો એક સમયની વસ્તુ પર ફોકસ કરવા જઈએ તો વન, બાય ધ ટાઈમ વી ફોકસ એ તો વયું ગયું છે ઓલરેડી, અને સેકન્ડ ઇટ્સ અ ટેમ્પરરી વસ્તુ. તો એના પર જીવ જયારે જ્ઞાનથી ફોકસ કરે તો મેડિટેશન કે બધું જે આપણે વાતો કરીએ ને, પણ એનાથી જીવને સુખ મળતું નથી. કેમ કે ઇટ ઇઝ અ ટેમ્પરરી ભાવ કે આવીને ઓલરેડી ગયા, એટલે પર્યાય ઉપર લક્ષ કરવાથી ક્યારે સુખની પ્રાપ્તિ થતી નથી. તો કોના પર લક્ષ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે? આત્મા દ્રવ્ય. દ્રવ્ય એટલે કે જે એવી વસ્તુ છે જે અનાદિ અનંત રહે છે, ત્રિકાળી વસ્તુ છે, ક્યારે એનો નાશ થતો નથી, કોઈની ઉત્પન્ન થતી નથી, અને એનું જે નેચરલ સ્વભાવ છે, જે અનંત ગુણોથી ભરેલો નેચરલ સ્વભાવ છે, એ સ્વભાવને જાણતા જીવને સાચા સુખની પ્રાપ્તિ થઈ શકે છે અથવા મોક્ષ માર્ગની શરૂઆત થઈ શકે છે. એ કયો ભાવ કીધો? એ પારિણામિક ભાવ. પારિણામિક ભાવ શું છે? એ એવો ભાવ છે જે કર્મની અવસ્થાથી ઇન્ડિપેન્ડન્ટ છે, કેમ કે પોતે ત્રિકાળ વસ્તુ છે, ત્રણેય કાળ રહેવા વાળો છે, ત્રણેય કાળમાં તો કર્મમાં ગમે તે થાય, પણ એનાથી પારિણામિક ભાવમાં કઈ ફરક પડતો નથી. બરાબર? એ આપણે જોયું. પછી જો 188 ક્વેશ્ચન આપણે જોયો, શું સર્વ ઔદયિક ભાવ બંધનું કારણ છે? બધા જ ઔદયિક ભાવથી કર્મનો બંધ થાય છે? તો ત્યાં આન્સર આવ્યો કે ના, બધા ઔદયિક ભાવથી કર્મનો બંધ થતો નથી. કોનાથી થાય છે? કે ફક્ત જે પાંચ આશ્રમોના કારણ કીધા, તો નિત્યાત્વ, અજ્ઞાન, સોરી નિત્યાત્વ, અસંયમ, કષાય અને યોગ, અને એમાં હજુ અવિરતિ એ પણ હજુ કરી દેવાનું. બરાબર? એટલે અહીંયા ચાર કીધા છે, નિત્યાત્વ, અસંયમ, કષાય અને યોગ, આને કારણે કર્મનો બંધ થાય છે. બરાબર? આ આપણે જોઈ લીધું છે એટલે ફટાફટ રિવિઝન કરીએ છીએ. પછી જો 189 આપણા છેલ્લો ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ જોયો, કે ઔદયિક ભાવમાં પણ અજ્ઞાન કીધું છે અને શારીરિક ભાવમાં પણ અજ્ઞાન કીધું છે, તો બે માં શું કરે? ઔદયિક ભાવમાં જે અજ્ઞાન ભાવ છે તે અભાવરૂપ હોય છે, અને શારીરિક ભાવમાં જે અજ્ઞાન ભાવ છે તે મિથ્યાત્વના દૂષણે દૂષિત હોય છે. જો લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી છેલ્લે છેલ્લે, કર્મનો જ્યાં ઉદય થાય છે, જો ફરીથી સિમ્પલ બેઝિક જોઈએ, આપણે નિમિત નૈમિતિક સંબંધ કેવી રીતના લગાવાય? કે જેટલો જેટલો કર્મનો ઉદય એટલું એટલું જીવના પરિણામોનો ઘાત થાય છે. ધેર ઇઝ અ ઇન્વર્સ પ્રપોર્શન. ખ્યાલ આવે છે? જેટલો જેટલો કર્મનો ઉદય થાય એટલી એટલી જીવની અવસ્થાનો ઘાત થાય. બરાબર? તો કર્મનો ઉદય માઇલ્ડ હોય એનો મતલબ કે જીવની અવસ્થા એકદમ સ્ટ્રોંગલી રિપ્રેઝેન્ટ થાય, એટલે જે ગુણોનું રિપ્રેઝેન્ટેશન વધારે છે. બરાબર? અને કર્મનો ઉદય તીવ્ર હોય તો જીવના ગુણોની પ્રગટતા ઓછી છે. જે રીતે કોઈ જીવ નિગોદમાં હોય તો એનું જ્ઞાન તો કેટલું ઓછું હોય, આ પ્લાન્ટ છે આ બધા, એનું જ્ઞાન શક્તિ બહુ ઓછી હોય. એકેન્દ્રિય જીવ છે ને બધા, એને બીજી ઇન્દ્રિયથી જાણવાની શક્તિ જ નથી, તો એમનો કર્મનો ઉદય કેવો હશે? તીવ્ર ઉદય હશે. એને તીવ્ર ઉદય હોય તો અહીંયા એમની શક્તિ ઓછી છે. હવે ગર્દર ભગવાન છે, એમની જાણવાની શક્તિ ઘણી છે. 12, 14 પૂર્વ ને બધાને જાણી શકે છે. સોદર્મ ઇન્દ્ર આદિ હોય એની જાણવાની શક્તિ ઘણી હોય તો એમને કર્મનો ઉદય કેવો હશે? એમને મંદ હશે. રાઈટ? કર્મનો ઉદય મંદ, તો જીવની શક્તિ વધારે. આટલું ક્લિયર છે? ઓકે. હવે ઔદૈત ભાવ અને ક્ષાયોક્ષમિક ભાવમાં શું ફરક? એ અહીંયા પૂછે છે ને. અજ્ઞાનના જ્ઞાન, જો જ્ઞાનની શક્તિ શું છે કે જાણવું, બરાબર? તો કેટલું જાણી શકે? મેક્સિમમ કેટલું જાણી શકે? કે કેવળ જ્ઞાન જોયું, બરાબર? મેક્સિમમ કેટલું? કેવળ જ્ઞાન જોયું. 3 લોક, 3 કાળ બધાને એક સાથે જાણે છે. મિનિમમ કેટલું જાણે છે? કોઈ પણ જીવમાં જ્ઞાનમાં મિનિમમ અવેલેબિલિટી કેટલી હોવી જોઈએ? હા, એ જે નિર્ગુણનો જીવ છે એનામાં એક અક્ષરનો અનંત ભાગ જેટલું જે જ્ઞાન કહેવાય એટલું તો મિનિમમ હોય જ છે. એનાથી ઓછું જ્ઞાન કોઈને ન હોય. પણ ત્યાંથી લઈને કેવળ જ્ઞાન સુધી બધા જ વેરિએશન જોવામાં આવે છે. જે રીતના મનુષ્ય લઈએ તો આપણે વી આર સમવેર ઇન બિટવીન. દેવોને લઈએ તો દે આર ઓલસો સમવેર ઇન બિટવીન, બરાબર? ટીજન્સને લઈએ તો દે આર ઓલસો સમવેર ઇન બિટવીન. પણ આખી રેન્જ જ્ઞાનની અવેલેબલ રેન્જ કહી શકાય ને, કે આટલા રેન્જના જ્ઞાનના જીવો જોવામાં આવે. આટલું સમજાય છે બધા? હવે જો કર્મનો ઔદૈત ભાવ એટલે શું? જ્ઞાનાવરણીય કર્મનો જ્યાં ઉદય થાય છે, તો જેટલો કર્મનો ઉદય છે એટલું જ્ઞાન ઢંકાઈ જાય છે, બરાબર? જેટલો કર્મનો ઉદય છે એટલું જ્ઞાન ઢંકાઈ જાય છે. તો કેવળ જ્ઞાન સુધીની રેન્જ હતી જીવની, મારી એટલી તાકાત છે કે મારામાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ શકે. પણ મને અત્યારના જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે તો એટલું જ્ઞાન મારું રિડ્યુસ થઈ ગયું. તો ઔદૈત ભાવ હેઝ કનેક્શન વિથ જેટલું રિડ્યુસ થયું એની સાથે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે. હવે ક્ષાયોક્ષમિક ભાવ શું છે? ક્ષાયોક્ષમિક ભાવ એમ બતાવે છે કે જ્ઞાનનો ક્ષયોક્ષમ કેટલો અવેલેબલ છે. ખ્યાલ આવે? તો એમ કહેવાય કે જીવનું ક્ષયોક્ષમ આટલું છે. જીવનો ક્ષયોક્ષમ આટલો છે, વોટ ડઝ ઇટ શો? કે આખી રેન્જમાંથી કેટલું અવેલેબલ છે. ખ્યાલ આવે ને? આટલું જ્ઞાન અવેલેબલ છે તો એને ક્ષયોક્ષમ કહેવાય. આટલું જ્ઞાન અવેલેબલ નથી એને ઔદૈત ભાવ કહેવાય. ખ્યાલ આવે છે? તો ઔદૈત ભાવમાં જે અજ્ઞાન કીધું અને ક્ષયોક્ષમિક ભાવમાં જે અજ્ઞાન કીધું, વોટ ઇઝ ધ ડિફરન્સ? કે ઔદૈત ભાવનું અજ્ઞાન એટલે એટલું અવેલેબલ નથી, અને ક્ષાયોક્ષમિક ભાવનું અજ્ઞાન એટલે એટલું અવેલેબલ તો છે. પણ અજ્ઞાન કેમ કીધું? કેમ કે મિથ્યાત્વ સહિત છે એટલે મિથ્યા જ્ઞાન. ક્ષાયોક્ષમિક ભાવમાં આપણે 7 પર્યાય જોઈએ ને. મતિ કૃત અવધિ મન પર્યાય અને કુમતિ કુશ્રુત અવધિ, બરાબર? 3 મિથ્યા જ્ઞાનની પર્યાય અને 4 સમ્યક જ્ઞાનની પર્યાય. તો ક્ષાયોક્ષમિક ભાવમાં 2 જાતની પર્યાય છે. મિથ્યા ભાવ પણ છે, સમ્યક ભાવ પણ છે. તો અહીંયા જેટલું જ્ઞાન અવેલેબલ છે એટલું મિથ્યાત્વ સહિત હોવાથી એને અજ્ઞાન છે. આટલો ખ્યાલ આવે? જો આટલી વાત આપણી થઈ ગઈ હતી, હવે આપણે આગળ વાંચીએ. જો ક્વેશ્ચન નંબર 190, આજે આપણે થોડીક વાત એકદમ સ્વતંત્રતાની એની કરવાની છે, એટલે એને રિલેટેડ આ ક્વેશ્ચન આવ્યો છે. જો જીવના ઔક્ષમિક, શારીરિક, ઔદૈત, ક્ષાયોક્ષમિક ભાવોને પારિણામિક ભાવ કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે? શું કહે છે અહીંયા? કે 4 ભાવ જે કીધા એને પણ પારિણામિક કેવી રીતના કહેવામાં આવે છે? ટોટલ જીવના અસાધારણ ભાવ કેટલા છે? કે 5 છે. તો આ 4 અને પારિણામિક ભાવ, આ 4 ભાવ કેવા છે? કે પર્યાયરૂપ ભાવ છે. જે બાકીના 4 ભાવ છે એ એક સમયની પર્યાયરૂપ ભાવ છે. દે લાસ્ટ ઓનલી ફોર વન સમય. આ પારિણામિક ભાવ કેવો છે? એ દ્રવ્યરૂપ, સ્વભાવરૂપ ભાવ છે, એટલે ત્રિકાળરૂપ સ્વભાવ છે. એમાં પણ પર્યાયરૂપ કમ્પોનન્ટ છે, જેનું ભવ્યત્વ, અભવ્યત્વ આદિ, પણ ત્રિકાળ સ્વભાવ છે, ત્રણે કાળ આવો ને આવો જ રહે છે. બાકીના ચાર ભાવ કેવા છે કે એક સમયની પર્યાયી છે. પણ જો ધ્યાન આપજો, એક સમયની પર્યાય પણ છે તો પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ છે. જો આ વિશ્વમાં છ દ્રવ્ય છે, બરાબર સાંભળ્યું હશે ને, છ દ્રવ્ય છે, જીવ પૂજલ ધર્મ અધર્મ આકાશ કાળ. કયો દ્રવ્ય કોનું કાર્ય કરે છે? દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરે છે. દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણથી પોતાની પર્યાય રૂપ રચના કરે છે, બરાબર. એ પણ એક ઉપચાર છે કહેવાનો. ખરેખર પર્યાય પણ એક સમયની દ્રવ્યની સ્વતંત્ર અવસ્થા છે. આ સાંભળ્યું હશે ને ક્યારેક પહેલા. આપણે આગળ પેલા છ કારક નો ટોપિક પણ સ્ટડી કરી ગયા ને. ષટ કારક મને કહેવાય કે દરેક દ્રવ્યના પોતાની પર્યાયમાં છ કારકો છે, જેનાથી એ પર્યાય પણ પોતાનું કાર્ય સ્વતંત્રતાથી કરે છે, બરાબર છે ભાઈ. તો જીવ દ્રવ્યમાં સમજો ઔદૈહિક ભાવ થયો, એક ક્ષાયિક ભાવ થયો, એક ક્ષાયોક્ષમિક ભાવ થયો, ગમે તેવો ભાવ થયો, છેવટે તો એક સમયની પર્યાય છે ને જીવ દ્રવ્યને. તો એક સમયની પર્યાય પણ કર્મને કારણે થઈ કે જીવે પોતાની રીતે કરી? જો જીવે કેવલ જ્ઞાન પ્રગટ કર્યું તો એ કેવલ જ્ઞાન ઓલા કર્મ આવીને જીવને ગિફ્ટ કર્યું કે જીવે પોતાની જાતે પ્રગટ કર્યું? પોતાની જાતે પ્રગટ કર્યું, બરાબર છે ને. અચ્છા, જીવે સમજો કોઈ ક્રોધ માન આદિનો કશાયનો ભાવ થયો તો એ કર્મએ કરાયો કે જીવે કર્યો? જીવે પોતે કર્યો ને. જો જીવ પોતે સ્વતંત્રતાથી બધા કાર્ય કરે છે, જો ધ્યાન આપજો, જો જીવ પોતે સ્વતંત્રતાથી બધા કાર્ય કરે છે તો એના કાર્ય કર્મની અવસ્થાથી આમે ઇન્ડિપેન્ડન્ટ જ છે ને. ખ્યાલ આવ્યો કે કર્મનો ઉદય હોય કે કર્મનો ક્ષયોક્ષમ હોય, કર્મનો ક્ષય હોય, ડઝન્ટ મેટર. કેમ કે જીવ તો પોતાની પર્યાય પોતાની રીતે સ્વતંત્રતાથી કરે છે. આ ખ્યાલ આવ્યો કે નહીં? જો એક છે નિશ્ચયની વાત. નિશ્ચય એટલે કે વસ્તુ જેવી છે એવી જ વાત ક્યારે કરવામાં આવે એને નિશ્ચય કહેવાય છે. અને એક છે વ્યવહારની વાત, એટલે કે ઉપચારની વાત કરવામાં આવે. જેવી રીતના સમજો, આપણે ઘરે કોઈ આવે તો આપણે કહીએ ને ગેસ્ટને કે આવો આવો બેસી બેસ, અરે તમે બહુ વખતે આવે, સારું લાગે, બહુ મજા આવે, પાછા આવું આવું. તો આ કેવી ભાષા છે? આ ઉપચારની ભાષા છે. ખાલી એક લૌકિકમાં આવી રીતના સારું લાગે એવી રીતના બોલવાની ભાષા છે કે નહીં? એવી જ રીતે આ કર્મના ઉદયથી જીવમાં આવો ભાવ થયો, કર્મના ક્ષયક્ષમથી જીવમાં આવું થયું, આ કઈ ભાષા છે? કઈ ભાષા છે? આ ઉપચારની ભાષા છે, ખાલી નિમિત્તની ભાષા છે, ચાલો કહેવા પૂરતી ભાષા છે. ખરેખર કર્મના ઉદયથી જીવમાં કઈ થતું જ નથી. ખરેખર જીવની બધી જ અવસ્થા પોતાની સ્વતંત્રતાથી થાય છે. પોતાની સ્વતંત્રતાથી જ્યાં દરેક દ્રવ્યની અવસ્થા થાય છે, તો જે બીજા દ્રવ્યનો આરોપ આપવામાં આવે છે ને એ ખાલી ઉપચારથી કહેવાય છે. ખ્યાલ આવ્યો છે? હવે અહીંયા પારિણામિક ભાવ કોને ડિફાઈન કર્યો છે? પારિણામિક ભાવ ખાલી ત્રિકાળ ને નહીં, પારિણામિક ભાવની ડેફિનેશન શું હતું? પારિણામિક ભાવની ડેફિનેશન ફરીથી જોઈએ, જો આપણને ખ્યાલ આવે. સ્ક્રીન ઉપર તમે મૂક્યો ક્વેશ્ચન 179. ક્વેશ્ચન 179 છે. જો કર્મનો ઉપશમ, ક્ષય, ક્ષયોક્ષમ અથવા ઉદય એની અપેક્ષા રાખ્યા વિના જીવનો જે સ્વભાવ માત્ર હોય તેને પારિણામિક ભાવ કહેવાય છે. ખાલી ત્રિકાળીને પારિણામિક ભાવ કહેવાય છે એવું નથી, ખાલી ત્રિકાળીને પરમ પારિણામિક ભાવ કહેવાય છે. ખ્યાલ આવે ને, અમારે અહીંયા આજે થોડા નવા લોકો છે ને, આપણે પારિણામિક ભાવના બે ભેદ પાડી. કયા બે ભેદ પાડ્યા? એક શુદ્ધ પારિણામિક ભાવ અને એક અશુદ્ધ પારિણામિક ભાવ. શુદ્ધ પારિણામિક ભાવ એટલે જીવની ત્રિકાળી સત્તા, જેને પરમ પારિણામિક ભાવ કહેવાય. હા અક્ષયભાઈ, પારિણામિક ભાવ અને પરમ પારિણામિક ભાવમાં શું ફરક? કે પરમ પારિણામિક ભાવ એ પારિણામિક ભાવનો એક ભેદ છે, એની ત્રિકાળી સત્તાને પરમ પારિણામિક ભાવ કહેવાય. પારિણામિકમાં એક અશુદ્ધ પારિણામિક ભાવ પણ છે, જેમાં જીવની પર્યાયરૂપ સ્વતંત્રતા એની વાત કરવામાં આવે. જેવી રીતે અશુદ્ધ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, આ જીવની ત્રણ અવસ્થા એવી છે જે પર્યાયરૂપ અવસ્થા છે. જીવની પર્યાયમાં પોતાના જીવત્વરૂપ ભાવનું હોવું, દસ પ્રાણથી જીવનું જીવવું એને અશુદ્ધ જીવત્વ કહેવાય. તો એ દસ પ્રાણ તો આ ભાવમાં છે ને, આ ભાવ પૂરતા છે. નેક્સ્ટ ભાવમાં જાય તો ચાર પ્રાણ હોય, પાંચ પ્રાણ હોય, સાત હોય, ખ્યાલ આવે ને? જેવી જેવી ગતિમાં જાય એ પ્રમાણેના પ્રાણો હોય છે. એવી રીતે ભવ્યત્વ અને અભવ્યત્વ, એ જીવ ભવી છે કે અભવી એ આ જીવની પર્યાયરૂપ યોગ્યતા છે. દ્રવ્યમાં કઈ ફરક નથી, અભવીનો અને ભવિનો દ્રવ્ય સેમ જ છે, ત્રિકાળી શક્તિ બંને સેમ છે. પણ પર્યાયમાં સમ્યક્ત્વ પ્રગટ નથી કરી શકતો એને અભવી જીવ છે, અને પર્યાયમાં સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે એને ભવી જીવ. ખ્યાલ આવે ને? તો જો અહીંયા વાત શું ચાલી કે પારિણામિક ભાવ કોને કહેવાય? કે કર્મની જે પણ અવસ્થા હોય, કર્મનો ઉદય હોય, ક્ષયોક્ષમ હોય, ક્ષય હોય, આદિ ગમે તે હોય, એનાથી નિરપેક્ષ જીવની સત્તામાં અમુક ભાવ થવા એને પારિણામિક ભાવ કહેવાય. બરાબર? તો અહીંયા જે ક્વેશ્ચન આપણે ચાલતો હતો, જો પાછા આવી જઈએ, ક્વેશ્ચન આપણો છે 190 માં શું કીધું? કે બાકીના ચાર ભાવ તમે કીધા, ઔદૈક, ઔક્ષમિક, શારીરિક, ક્ષયોક્ષમિક, બરાબર? એ ચાર ભાવને પણ કેવી રીતના પારિણામિક કહેશો? ખ્યાલ આવે છે કે? કેમ કે એક સમયની જીવની પર્યાયરૂપ સત્તા છે, જે કર્મની અવસ્થાથી નિરપેક્ષ થાય છે. ભલે એકબીજા પર નિમિત્ત નૈમિત્તિક આરોપ અપાય છે, તો પણ જીવની સત્તામાં એવી પર્યાય પોતાની સ્વતંત્ર એક્ઝિસ્ટન્સ થી થાય છે, માટે બાકીના ચારને પણ પારિણામિક ભાવ કહેવાય. જો આ શબ્દમાં ન ઉતરજી, આપણે પેલા સિમ્પલ વસ્તુ સમજીએ. નવા છોકરાઓ આવે ને, જો તમને જીવમાં દરેક સમયની પર્યાય પોતાની યોગ્યતાથી થાય છે, બરાબર? પ્લસ જીવમાં એક ત્રિકાળી સત્તા છે, જે જીવની જીવનો સ્વભાવ છે, એમાં કોઈ ચેન્જીસ નથી થતા. જીવ અનાદિકાળથી જીવ જ છે, અનંતકાળ સુધી જીવ જ રહેશે, એને ત્રિકાળી સત્તા કહેવાય. અને પર્યાયમાં અત્યારના મનુષ્ય છે, તિર્યંજ હતું, આગલા ભાવમાં બીજું કઈક હતું, પછીના ભાવમાં બીજું કઈક હતું, એ પર્યાયરૂપ સત્તા છે. આ પર્યાયરૂપ સત્તા પણ પોતાની યોગ્યતાથી થાય છે, દ્રવ્ય તો પોતાની યોગ્યતાથી જ છે, બરાબર? પણ દ્રવ્યમાં કેવી વ્યવસ્થા છે કે એમાં કર્મ સાથે કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી, જ્યારે કે પર્યાયમાં કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો આરોપ પડે છે. ખ્યાલ આવે કે નહીં? આરોપ આવે છે એટલે એને સમજવા માટે કર્મની અવસ્થાથી એને એક્સપ્લેન કરવામાં આવે છે, પણ એ ખાલી એક ઔપચારિક વર્ણન છે. ઇટ ઇઝ ઓનલી ફોર સેક ઓફ એક્સપ્લેનેશન. ખરી રીતે જીવની પર્યાય કઈ કર્મને કારણે થતી નથી. ખ્યાલ આવે છે? તો હવે તમારે શું કરશું કે હવે આ બધું સમજ્યા, બરાબર? આખું સ્ટ્રક્ચર સમજ્યા કે ત્રિકાળી વસ્તુ, પર્યાય, કર્મ, બધું સમજ્યા. હવે મારે ધર્મ શરૂ કરવો હોય, મારે ખુશી થવું હોય, તો મારે શું કરવું? હમણાં આગળના ક્વેશ્ચનમાં આપણને આવ્યું ને કે જીવે ધર્મની શરૂઆત કરવી હોય તો આ પાંચ ભાવમાંથી કયા ભાવનું લક્ષ કરવું? પારિણામિક ભાવનું. એટલે આ ત્રિકાળી સત્તા પર જયારે જીવ પોતાના જ્ઞાનથી આખું ફોકસ કરે, એનું લક્ષ્ય કરે, પોતાની શ્રદ્ધામાં આ હું છું એવી માન્યતા કરે તો જીવને ધર્મની શરૂઆત થાય છે. ખ્યાલ આવ્યો છે? જો આપણે અહિયાંથી પણ વાંચી લઈએ, ક્વેશ્ચન 190 છે. જીવના પર્યાયના દરેક ભાવને તે પોતાના પરિણામ હોવાથી પોતાની અપેક્ષાએ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. તે દરેક પર્યાય પોતાની અપેક્ષાએ થાય છે, માટે એને પારિણામિક ભાવ કહેવાય છે. આ ચાર ભાવોને કર્મની અપેક્ષાએ એટલે કે કર્મની સાથે અભાવ અથવા સદભાવ સંબંધ બતાવવા માટે ઔપચારિક વગેરે કહેવામાં આવે છે. કે જયારે જીવની પર્યાયમાં જે પણ કઈ થાય છે તો ત્યાં કર્મનો કાં તો અભાવ છે કાં સદભાવ છે, માટે ઔપચારિક નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. બરાબર. પાંચમા પારિણામિક ભાવને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે, અને તેને આશ્રયે જ ધર્મની શરૂઆત વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. ખ્યાલ આવે ને? આખું સ્ટ્રક્ચર સમજાય છે કે નહીં? જો આ શબ્દો થોડો કોમ્પ્લિકેટેડ લાગે, ઘણા લોકો નવા નવા આવે છે ને, તો આ શબ્દ બધા બહુ કોમ્પ્લિકેટેડ આપણને લાગે, પણ એને નોર્મલ આપણા ભાવોથી સમજીએ તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. જીવનું ક્ષાયી જ્ઞાન તે સર્વજ્ઞતા છે તેનો મહિમા કહો. જો આ સર્વજ્ઞ ભગવાન એ ધર્મનું મૂળ છે. મૂળ એટલે જે આખો આપણો જૈન ધર્મનું ફાઉન્ડેશન, આખું બેઝ કોના આધારે છે? કે સર્વજ્ઞ ભગવાનના આધારે. આપણે શરૂઆત ક્યાંથી કરીએ? સમયસાની પહેલી ગાથા છે ને, ધ્રુવ અચલને અનુભવ ગતિ પામે સર્વે સિદ્ધને વંદી કહું શુત કેવળી કચિત આત્મય પ્રાભૃત અહં. મુનિરાજ શાસ્ત્રની શરૂઆત પણ કરે છે તો ક્યાંથી કરે છે? કે સૌથી પહેલા કર્મજ્ઞ ભગવાનને, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને શાસ્ત્રની શરૂઆત કરે છે. ચલો આપણે આત્મા છે, બધા આત્મા અનાદિ અનંત છે, કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી? કે સર્વજ્ઞ ભગવાને આપણને કીધું એટલે. ખ્યાલ આવે ને? આપણને મેમરીમાં કેટલું યાદ છે કે આપણા બાળપણથી જેટલું આપણને ક્ષયક્ષમ હોય એ પ્રમાણે યાદ છે. ગુરુદેવ જેવો વધારે ક્ષયક્ષમ હોય તો 2 વર્ષની ઉંમરમાં શું થયું એ પણ યાદ હોય. આપણને તો કદાચ 10-15 વર્ષે શું થયું એ પણ ભૂલી ગયો, પણ આપણને કેટલું યાદ છે? કે એટલું યાદ છે. બરાબર. તો એની પહેલા આપણે ક્યાંક હતા, એના પહેલાના ભાવમાં ક્યાંક હતા, અને ફ્યુચરમાં પણ કોઈ જોઈને આપણને કહે છે કે ભાઈ આગળના ભાવમાં તમારું આમ થશે આમ થશે, તો કેવી રીતના ખબર પડી? કે કોઈ કે તો બધી જ વસ્તુ જોઈ હોવી જોઈએ તો આપણને કહી શકે છે. તો જૈન ધર્મના જેટલા પણ સિદ્ધાંત, ચલો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. બરાબર. આપણે એમ કહીએ જીવ પૂતગલનું કાંઈ કરી શકતું નથી. અરે દેખાય તો છે, તમે આખો ઉપાડ્યો, તમે કેમ કહો છો કે કાંઈ નથી કરી શકતું? આ મેં ઉપાડ્યો સાક્ષાત તો દેખાય છે, તું કોણ કહે છે હું નથી કરી શકતો? ખ્યાલ આવે ને? જ્યાં સ્થૂળ દ્રષ્ટિથી વિચાર કરીએ તો હા એવો ઉચ્ચાર બને છે કે જો મેં ઉપાડ્યો. સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર કરીએ તો મેં એટલે કોને ઉપાડ્યો? આ હાથ મેં છે, આ હાથ હું છું, આ હાથમાં અનંત પૂતગલ પરમાણુઓ છે, આ ફોનમાં બી અનંત પૂતગલ પરમાણુઓ છે. તો કયા પૂતગલ પરમાણુને, કયા પૂતગલ પરમાણુએ કેટલું કેલ્ક્યુલેટ કરીને કેટલી સ્પીડમાં ઉપર કરવું, કેટલા એંગલમાં ઉપર કરવું? હા, તું તો ભાઈ આર્કિટેક્ટનો સ્ટુડન્ટ છે ને, વિચાર કરે ને કે કેટલા અનંત પરમાણુનો આખું ચેન્જ ઓવર થઈ ગયું. તો એટલા સમયમાં વિચાર કોણે કર્યો કે આટલું બધું કરવું? એ જીવે જે બધું કેલ્ક્યુલેશન કર્યું હશે બેકગ્રાઉન્ડમાં કે જો મારે આમ આ હાથ બેન્ડ કરવો છે તો રોટેશનલ મૂવમેન્ટ નહીં ને, તો અહીંયાના પરમાણુ આટલું જ મૂવ થવાનું જરાક જ, પણ અહીંયાના પરમાણુ આખું મૂવ થવાનું તો કોણે કેલ્ક્યુલેટ કર્યું કે આને કઈ સ્પીડમાં જવાનું, આને કઈ સ્પીડમાં જવાનું? જો જીવ બરાબર કેલ્ક્યુલેટ ન કરે, બાય મિસ્ટેક જો મિસ્ટેક થઈ ગઈ તો કદાચ આપણી આંગળીઓ અહીંયા જ રહી જશે અને બાકીના બધા અહીંયા આવી જશે. ખ્યાલ આવે છે કે જો જીવ એકચ્યુઅલી કરવા લાગે ભૂતગલ નું બધું પરિણામ તો કેટલો મોટો પ્રોબ્લેમ થઈ જાય. ખ્યાલ આવે છે ને? તો આ તો આપણે સમજીએ છીએ લોજિકલી, એટલે એના પછી આપણે એવું ઇન્ટરપ્રિટેશન કાઢવું છે. પણ સૌથી પહેલા આવું જાણીને આપણને કોને કીધું? એ સર્વજ્ઞ ભગવાન. સર્વજ્ઞ ભગવાન જે એક એક પરમાણુનું પરિણમન જાણી શકે છે તો એ પછી આપણને ક્લિયરલી કહી શકે ને. એટલે સર્વજ્ઞ ભગવાન એ આપણું ધર્મનું મૂળ છે, ફાઉન્ડેશન છે. જ્યાં સુધી આપણે એમને ન સમજીએ, એમને ન માનીએ, તો ત્યાં સુધી કાંઈ જ બેસતું નથી. ફોર એક્ઝામ્પલ, આપણે આખી વાત શું કરીએ, ગુરુદેવ શ્રી દરેક પ્રવચનમાં આપણને શું પ્રેરણા આપે છે કે જીવનું એકમાત્ર પહેલું પગથિયું, પહેલું ડગલું, પહેલું એકમાત્ર કાર્ય કરવા લાયક હોય તો શું કરવા લાયક છે? સમ્યક દર્શન પ્રગટ. બરાબર, સમ્યક દર્શન પ્રગટ કરવાથી શું થશે? શું થશે? સ્વરૂપ નો નિશ્ચય થશે. એનાથી શું થશે? હું કોણ છું એ નક્કી થશે. એનાથી શું થશે? ધર્મની શરૂઆત થશે. કેની શ્રદ્ધા થશે? મારી પોતાની શ્રદ્ધા થશે. ચલો, એનાથી શું થશે? મોક્ષ માર્ગ નું પહેલું પગથિયું આપણે ચડશું. પણ એનાથી શું થશે? છેવટે કરવું શું છે? પૂર્ણતા તો બહુ પછી થશે. ચલો, પૂર્ણતા પણ થઈ ગઈ તો એનાથી પણ શું થશે? હા, મૂળભૂત તો આ છે ને કે આ બધું કરીને મેઇન પર્પઝ શું છે? કે મારે સુખી થવું છે. બરાબર, તો અહીંયા આપણે તો જાણે બ્લાઇન્ડ રન છે ને અત્યારે, કે આપણે સમ્યક દ્રષ્ટિ નથી. ચલો, સમ્યક દર્શન પ્રગટ કરશું, પછી મોક્ષ માર્ગ પર આગળ ચાલશું, મુનિ દીક્ષા લેશું, પછી આપણે સિદ્ધ થશું ત્યારે. એટલે રસ્તામાં પણ સુખ પ્રગટ થશે અને પછી સુખની પૂર્ણતા થશે. પણ એવું કોકે તો જાણીને કીધું હશે ને આપણને, તો આપણે એવું માનીએ છીએ ને. કોને કીધું? સર્વજ્ઞ ભગવાન. ચલો, ઇમેજિન કરો, હમણાં જ આપણે મુનિ દીક્ષાની વાત કરતો હતો ને સોલ સાયન્સમાં, કે મુનિરાજને દીક્ષા લીધી અને પછી પહેલાથી સીધું સાતમા ગુણા સ્થાને કદાચ જમ્પ કરે. પણ વોટ ઇફ કે મુનિ દીક્ષામાં સુખ હોય જ નહીં? તો આપણે તો આટલું મોટું સ્ટેપ લઈ લીધું. ફોર એક્ઝામ્પલ, ચક્રવર્તીએ પોતાનું રાજ્ય ને બધું છોડી દીધું, જંગલમાં વયા ગયા, અને વોટ ઇફ કે સુખ મળે જ નહીં? તો હોય જ નહીં? તો આખું બધું વ્યર્થ ગયું ને. આખી સુખ સંપત્તિ, હમણાં કહેતા ને કે આટલી મહેનતથી તો આખું એમ્પાયર ઊભું કર્યું તું મેં, અને એને છોડીને દીક્ષા લઈ લીધી, અને સપોઝ સુખ મળ્યું જ નહીં, કઈ હોય જ નહીં, તો છે ત્યાં સુખ છે એવું નક્કી કેવી રીતના થાય છે? એ સર્વજ્ઞ ભગવાને કીધું છે, અને જીવ પોતાના અનુમાનથી એનો નિર્ણય કરે છે કે હા, આવી જ અવસ્થામાં સુખ હોવું જોઈએ. કેમ કે આપણે બધું કરીને જોઈ લીધું, બધા જાતના જીવ જોયા કે નહીં? ગરીબ પણ જોયા, પૈસા વાળા પણ જોયા, શારીરિક રીતે હેલ્ધી પણ જોયા અને રોગી પણ જોયા. કોઈને સુખ નથી કે કોઈ એવું છે જેને સંસારી અવસ્થામાં સુખ હોય? અને જ્યાં મુનિ દીક્ષા લે છે અથવા તો ઇવન સમ્યક દર્શન આદિ પ્રગટ કરે છે, તો અંદર આત્મામાંથી એવી નિરાકુરતા, એવી શાંતિ, જે આખો વિકલ્પનો બોજો આપણે માથે લઈને બેઠા હોય. સપોઝ આપણા ઉપર 100 કેસીસ ચાલતા હોય અને એને આપણે ડિફેન્ડ કરવાના હોય, તો કેટલો બોજો હોય માથા પર. ઇમેજિન કરો કે કેટલું પ્રેશર હોય આપણને, આની આજે તારીખ હોવાની, આજે તારીખ કામ કરે. અને સપોઝ હવે કોઈ એક ક્ષણ માટે પણ એમ કે તમે બધા ચિંતિતથી મુક્ત, કાંઈ નહીં તમને હવે, કોઈ ટેન્શન નહીં કરવાનું, કોઈ કેસ નહીં, કોઈ દંડ નહીં આપવાનો, કશું જ નહીં, તો કેટલી શાંતિ થઈ જાય? થાય કે નહીં? બસ એવી જ રીતે જે જીવ મારે આ કરવાનું છે, હજી આ ટેન્શન છે, મારે હજી ઘરનું આમ કરવાનું, શરીરનું આમ કરવાનું, અરે છોકરાનું આમ કરવાનું છે, એટલું બધું ટેન્શન પાડીને બેઠો છે અને એક ક્ષણમાં આત્મામાં જો ડૂબી જાય ત્યારે એને બધા વિકલ્પ તૂટી જાય છે. કેમકે જ્ઞાનથી આખું ફોકસ, જેને આપણે મેડિટેશન કહીએ છીએ, આખું ફોકસ પોતાના આત્મા તરફ છે. તો બીજા કોઈ વિકલ્પ જ નથી ચાલતા ને હમણાં તો. હવે જ્યાં વિકલ્પ જ નથી તો એ ક્ષણ માટે તો જીવને કોઈ દુઃખ જ નથી. અંદરથી એવી એને શાંતિ ઉત્પન્ન થાય છે, એ શાંતિ જ ખરેખર સુખ છે. તો આવું સ્વરૂપ જાણીને આપણને એવો રસ્તો કોને બતાવે કે સર્વજ્ઞ ભગવાન. તો જો એનો સર્વજ્ઞતાનો મહિમા એના ઉપર પરિશિષ્ટ, જેવી રીતના સમયચારજીમાં પરિશિષ્ટમાં 47 શક્તિઓ લખી છે ને, એવી રીતના પ્રશ્નોત્તર માળામાં પરિશિષ્ટ છે પાછળ, એમાં સર્વજ્ઞતાનો મહિમા એના ઉપર ઘણા બધા પોઈન્ટ છે. જો આપણે થોડા જોઈએ છીએ, જો પાછળ પરિશિષ્ટ 1 છેલ્લે એક આવજો, સર્વજ્ઞતાનો મહિમા. જો આ ઘણા બધા પેજીસ છે, ઘણા બધા પોઈન્ટ છે, આપણે એને શાંતિથી લેશું. કેમ કે આપણે કોઈ ઉતાવળ નથી પ્રશ્નોત્તર વાળા પૂરી કરવાની. આ સર્વજ્ઞ ભગવાનનું સ્વરૂપ જો આપણે સમજી જઈએ તો એનાથી પણ જીવને આત્માનો અનુભવ થઈ શકે. કર્ણાનિયોગમાં એક અલગ 10 પ્રકારના કારણ આપ્યા છે. કદાચ સાંભળ્યું હતું કે 10 પ્રકારના કારણો છે જેનાથી જીવને સમ્યક્ત ઉત્પન્ન થઈ શકે. તો એક તો જે બીજ સમ્યક્ત, કે જેવી રીતના કોઈ કોઈ નાનો અક્ષર કઈક વાંચે એનાથી જીવને સમ્યક્ત થાય ને આગળ જઈને એનાથી કેવળના પ્રવેશ થઈ જાય. અથવા તો આ તો બહુ પોપ્યુલર છે ને, તમે સાંભળ્યું છે પંચકલ્યાણકમાં જીવને એ પ્રસંગોનું ઓલું જોઈને સમ્યક્ત ઉત્પન્ન થાય છે. અથવા જે મેરુ પર્વત આદિના અકૃત્રિમ જિનાલયના દર્શન કરવા જાય છે દેવો, એ દેવની મૂર્તિ જોઈને પણ જીવને સમ્યક્ત ઉત્પન્ન થાય છે. નરકમાં જે અત્યંત દુઃખ વેદના જીવ ભોગવી રહ્યો છે તો એને સડનલી વિકલ્પ આવે છે કે અરે મેં આટલું તો શું ખરાબ કર્યું હશે કે જેને કારણે મને આવી વેદના ભોગવવી પડી. એમ કરીને જીવ વિચારમાં ઊંડો ઉતરે છે, ત્યાં એને જાતિ સ્મરણ થાય છે અને એ વિચારથી એને હવે ખ્યાલમાં આવે છે કે જો આ જીવ જુદો છે ને આ બધા પર્યાય ભાવ અત્યાર સુધી કર્યા બધા જુદા છે, એમ કરીને એને વેદનાથી સમ્યક્ત ઉત્પન્ન થાય. એવી રીતના એક કારણ છે કે જીવ કેવળ જ્ઞાનનું સ્વરૂપ જ્યાં વિચાર ચિંતન કરે અને કેવળ જ્ઞાનની અગાધતા જ્યાં એને સમજાય છે તો એ કેવળ જ્ઞાનની અગાધતાથી જીવને સમ્યક્ત ઉત્પન્ન થાય. ખ્યાલ આવે ને? છે હજી સમ્યક, હજી તો પહેલો અનુભવ કે હું આત્મા કેવો નિર્ણય, હજી કેવળ જ્ઞાન બહુ દૂર છે. પણ જીવનો વાસ્તવિક સ્વરૂપ આવું છે એમ વિચાર કરતા, એમ નિર્ણય કરતા જીવને સમ્યક ઉત્પન્ન થાય. ખ્યાલ આવે? સી નોર્મલી, લેટ્સ ટોક પ્રેક્ટિકલી, નોર્મલી આપણને શું થાય કે આત્માનો અનુભવ કરવાનો છે, બરાબર. જ્યાં આત્માનો વિચાર કરીએ તો આપણને કઈ કોઈ શાસ્ત્રીય જ્ઞાન તો હોય તો આત્મામાં શું ગયા ગુણો છે, એમાં કેવી રીતના સુખ છે, એ બધું તો આપણને ખબર નથી. એટલે વિચાર કરવા જઈએ તો 2-5 સેકન્ડ જે વિચાર કરે ત્યાં શું થાય કે માઇન્ડ લેવલ થઈ જાય, થઈ જાય છે કે નહીં, કેમ એવું થાય છે? કેમ કે અમને કન્ટેન્ટ શું છે ખબર નથી. ખ્યાલ આવે? જ્યાં કન્ટેન્ટ શું છે એ ખબર હોય અને પછી એનો વિચાર કરે તો એમાં થોડી ચિંતા રહે. પણ આપણને બહારનું કોન્ટેન્ટ ઘણું ખબર છે કે આપણા સ્ટડીઝમાં શું ચાલે છે, આપણે જોબમાં શું ચાલે છે, આપણા ફેમિલીમાં શું ચાલે છે, યુક્રેનમાં રશિયામાં શું ચાલે છે, અમેરિકામાં શું ચાલે, નેટોમાં શું ચાલે, આપણને એ બધી ખબર છે. અને અહીંયા અનંત ગુણો કયા છે અમે હાથે ગણવા હોય તો 6 અસ્તિત્વ ગુણો યાદ આવે, પછી 47 શક્તિઓ યાદ આવે, એમાં નામ તો યાદ ન હોય, 2-5 નામ યાદ આવે. એટલે બહુ બધો કેટલો વિચાર કરો ને અંદર. ખ્યાલ આવે ને? કોઈ તત્વ વિચાર ચિંતન કરવા બેસે તો કેટલો વિચાર આવે, થોડીક વારમાં આપણું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. તો એના મેઇન ઇસ્યુ શું છે કે જ્યાં સર્વજ્ઞ ભગવાનનું સ્વરૂપ જાણે તો અંદર કેવા અનંત ગુણો છે, કેવી જ્ઞાનની તાકાત છે, એ બધું જ્યાં સમજાય તો ઓટોમેટિકલી ત્યાં સ્થિરતા થાય છે અને જીવને સમ્યક કરે છે. ખ્યાલ આવે ને? તો આવા ઘણા કારણો છે. એટલે સર્વજ્ઞ ભગવાનનું સ્વરૂપ જાણવું એ સૌથી પહેલું, ભલે પહેલું પગથિયું તો સમ્યક દર્શન છે, પણ જેને સમ્યક દર્શન ન થતું હોય અને કોઈને એમ થાય કે મારે સ્વાધ્યાય કરવો છે, શું કરવું, તો સર્વજ્ઞ ભગવાનનું સ્વરૂપ સમજવું જોઈએ સૌથી પહેલા. જો અહીંયા સેકન્ડ પોઈન્ટ છે, સેકન્ડ પોઈન્ટ પહેલા આપણે વાંચી લઈએ. જો નિશ્ચયથી જેવો સર્વજ્ઞ ભગવાનનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે. આ કઈ ગાથા છે, કઈ ખ્યાલમાં આવે છે? હા, વેરી ગુડ. આ પ્રવચન ચારની 80મી ગાથા છે. જે જાણતો હરિહંત ને ગુણ દ્રવ્ય ને પર્યય પણ, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. જે અરિયંત ભગવાનને એના દ્રવ્ય ગુણ પર્યાયથી જાણે છે તો તે પોતાના આત્માને જાણે છે. તેથી સર્વજ્ઞને ઓળખતા પોતાનો આત્મા ઓળખાય છે. જે જીવ સર્વજ્ઞને ન ઓળખે તે પોતાના આત્માને પણ ઓળખતો નથી. અહીંયા ઉત્તર શ્રીમંદર ભગવાન છે ને મંદિરમાં. હવે સમજો, આપણે રોજ દર્શન કરવા આવીએ અને આપણી સાથે કોઈ નાના બાળકને પણ લઈ આવીએ, સમજો 3-4 વર્ષનો બાળક છે, તો આપણે જેમ કરીએ એની કોપી કરે છે. આપણે નમસ્કાર કરીએ તો હવે આપણે આમ હાથરા કરીએ, આમ હાથરા કરીએ, આપણે આમ આમ કરીએ ગોળ ગોળ, એ પણ ગોળ ગોળ કરે. ખ્યાલ આવે છે? પછી આપણે 3 વાર આમ ઝૂકીને નમસ્કાર કરીએ તો એ પણ ઝૂકીને નમસ્કાર કરે. આપણે 3 પ્રદક્ષિણા કરીએ તો એ પણ 3 પ્રદક્ષિણા કરે. હવે આપણે તો પ્રદક્ષિણા કરતા, આપણે કોઈ સ્તુતિ બોલતા હોય, ભગવાનના ગુણોનું સ્મરણ કરતા હોય, એને બિચારે એ તો કઈ ખબર નહીં. એને તો શું કે બસ મારે રન 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 કરવાનું છે, તો ફટાફટ ફટાફટ ભાગીને 3 પ્રદક્ષિણા કરી નાખે. તો દર્શન તો આપણે પણ કરીએ છીએ ને એ પણ કરે છે, ફરક શું છે? ભાવોમાં ફરક છે. ખ્યાલ આવે ને? જેટલી અંદર આપણને સર્વજ્ઞ ભગવાનની મહિમા છે એટલા આપણા દર્શન વધારે સાર્થક છે. ખ્યાલ આવે ને? એક જગ્યાએ કીધું છે કે ખરેખર જે જીનેન્દ્ર ભગવાનની, જીનેન્દ્ર ભગવાનના દર્શન અને પૂજન તો ખરેખર સમ્યક દ્રષ્ટિ જ કરી શકે, કેમ કે એ પોતાના આત્માને જાણે છે તો એમને ખબર છે કે આ આત્મા કેમ મહાન છે. બાકી હવે સમજો, આપણે લોકો તો કોઈ લૌકિક પુરુષ હોય ને એને પણ ભગવાન તરીકે પૂજે છે, જે રીતના શિવાજી મહારાજ છે અથવા આપણે આ તિલક છે અથવા તો જેમને એવું આપણે શું લખ્યું છે, આંબેડકર છે. હા, તો લોકો તો લૌકિક લોકોને પણ પૂજે છે, એને પણ ભગવાન બનાવ્યું. ઇવન પદાર્થના શંકર, બ્રહ્મા, આ બધા લૌકિક લોકો છે. દેવર કિંગ જેટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ, આપણા તમે શાસ્ત્ર વાંચો તમને બધી સ્ટોરી મળી જાય. તો એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ એ લોકો રાજા હતા. હવે રાજાનો પ્રભાવ થોડો વધારે હતો, એ ગોટ સ્પ્રેડ અને આજે માંથી ભગવાન બની ગયા. તો એમાં અને એક્ચ્યુઅલ સર્વજ્ઞ ભગવાનમાં ફરક શું? એમ જોવા જઈએ તો મહાવીર ભગવાન, શ્રીમંદર ભગવાન એ પણ પુરુષો છે ને આ આ આ ટાઈમમાં. તો એમાં અને ઓલા રાજામાં શું ફરક? ખ્યાલ આવે છે? તો જે આપણે પૂજા કરીએ છીએ ભગવાનની, તો જ્યાં સુધી એમની સર્વજ્ઞતાને, એમની વિતરાગતાને એ કેમ કેમ ભગવાન છે એને ન જાણીએ તો ત્યાં સુધી આપણા દર્શન અને પૂજન કાંઈ કાર્યકારી નથી. આપણે ખાલી થાળી અહીંયા અહીંયા કરી નાખે, દર્શન કરી નાખે, આપણે અભિષેક કરવાનો હોય તો શું કરી દેવું, લોકો લોકલ ઇનામ કરી નાખે. તો એમાં તમારા જ્યાં સુધી ભાવો ન જોડાય ત્યાં સુધી એનો કાંઈ મતલબ નથી. સમજો, આપણે અક્ષયભાઈ આપણે પ્રતિમાથી તો આવી ગયા ને, આપણે ત્યાંથી રાજસ્થાનથી કારવીન થઈને, બરાબર આપણે પંચકલ્યાણ જ કર્યા, એની પહેલા જ ભગવાન થઈ આવી ગયા હતા, તો ભગવાન કેમ ન કહેવાય પહેલા? ખ્યાલ આવે છે કે આપણે શું આખો પંચકલ્યાણ પ્રોસેસ કરી કે 5 દિવસ આપણે ભગવાનના ગર્ભ જન્મ તપ જ્ઞાન કેવળ જ્ઞાન આદિ મોક્ષ કલ્યાણ ઉજવ્યા, પછી જે એમના મંત્ર ઉચ્ચારણ હતા એ પથ્થર ઉપર કર્યા. આઈ એમ જસ્ટ યુઝિંગ કોર્સ લેંગ્વેજ, એટલે પથ્થર ઉપર કર્યા. એના ઉપર આપણે જે સ્વસ્તિક આદિ કર્યું, અને પછી જેની અંજન શલાકા આદિ જે કરીએ એના સૂર્ય મંત્ર કર્યા, એના બીજ અક્ષર આદિ લખ્યા, બધું પ્રતિમા ઉપર આપણે કર્યું. અંકાન્યાસિધિ આ બધું આપણે કર્યું. એના પછી આ પથ્થરને આપણે હવે ભગવાન કહીએ, બરાબર? આપણે ભગવાનની સ્થાપના કરી, એના પછી આપણે કૈની પૂજા કરી. હા, યાદ છે ને 2015 માં? તો પહેલા પણ તો ભગવાન આવી ગયા હતા ને, પહેલા પણ આ પ્રતિમા તો કાળો ઉઠીને આવી ગઈ, તો પહેલા કેમ ભગવાન નો કહેવાય, હવે કેમ ભગવાન કહેવાય? ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે ખાલી પથ્થર નું કાર્વિંગ થી કોઈ ભગવાન થતું નથી. એની અંદર જયારે પ્રોપર વિધિ પૂર્વક આપણા ભાવો જોડાય છે તો હવે ભગવાન બને. હવે આ અહિયાં ઉપર સીમંદર ભગવાન સાક્ષાત બિરાજમાન છે. જે સીમંદર ભગવાન ત્યાં વિજય ક્ષેત્રમાં છે એને જ આપણે એઝ અ એમ કે સ્થાપના નિક્ષેપ થી ઇમ્પર્સોનિફાઈ કર્યા. અહિયાં હવે આ પથ્થર નથી, પહેલા જે પથ્થર હોય તો આપણે અહીંયા લાવ્યા, તમને કોઈને ખ્યાલ હોય જે પહેલા દિવસે આવ્યા હતા તો ઓલું ક્રેટમાં આવ્યા હતા ભગવાનની પ્રતિમા, તો આપણે અહીંયા એકદમ ઉપર એને રાખ્યા હતા. જયારે ઓલું ક્રેટ ખોલ્યું ને તેની મૂળ, કેમ કે આખું લાકડા મૂળ તો અંદર ન લઈ જઈ શકાય, તો ત્યારે એને જેવી રીતના તોડાવી દીધા હતા કે આપણે એને ઓલા ક્રેટ થી પકડ્યા ને લીધું, એ બધું ત્યાં પથ્થરના ઓલા પર કરી શકાય. હવે આ ભગવાન પર ન કરી શકાય કે તમે એને જોડાવી લો, આમ કરો તેમ કરો, એવું હવે ન થાય. કેમ? સંજ્ઞા ભગવાન છે. ઓલું પેલા પથ્થર નું કાર્વિંગ નથી, તો એમાં ફરક શું પડ્યો? કે એમાં હવે આપણા ભાવો જોડાયા, હવે એમને આપણે સર્વજ્ઞ ભગવાન તરીકે જોઈએ. ખ્યાલ આવે છે? તો મેન મહિમા શેનો છે? કે જીવના ભાવો, જીવના ભાવોથી જ જીવ કોઈને પૂજ્ય પુરુષ માને છે, અને જીવના ભાવોથી જ જીવ પોતે પોતાને પૂજ્ય પદે સ્થાપિત કરે છે. જીવના જે પણ દોષ થાય છે, અત્યારે જે પણ આપણા પાપ ભાવ થાય છે એ બી ભાવથી જ થાય છે, અને જે પુણ્ય થાય છે એ બી ભાવથી જ થાય છે. સમજો, કોઈ પેરેલિટિક વ્યક્તિ હોય, ઘરમાં બેઠો હોય, કાંઈ ના કરી શકતો હોય, બેડ પર સૂતો હોય, તો એને પુણ્ય પાપ થાય કે નહીં? એ તો કઈ કરતો નથી, તો એના ભાવોથી એને નિરંતર પુણ્ય અને પાપનો ભાવ ચાલ્યા કરે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે સર્વજ્ઞ ભગવાનની મહિમા એને આપણે વાંચતા હતા, જો આગળ વાંચીએ, હવે પહેલેથી વાંચીએ, મોક્ષ માર્ગના મૂળ ઉદ્દેશક શ્રી સર્વજ્ઞ દેવ છે, તેથી જેને ધર્મ કરવો હોય તેને સર્વજ્ઞને ઓળખવા જોઈએ. આપણને આ જેટલો પણ ધર્મ મળ્યો છે એ ધર્મ ક્યાંથી આવ્યો? સર્વજ્ઞ ભગવાનથી. આપણે સમયકાળનો જો આગળ છે ને સંસ્કૃતમાં, કે અત્ર મૂળ ગ્રંથ કરતા રહ શ્રી સર્વજ્ઞ દેવા, કે આ જે બધા ગ્રંથ છે આની રચના કોણે કરી? કે સર્વજ્ઞ ભગવાને કરી. આ સમયકાળ છે, નિયમકાળ, પંચાસ્તિકા આદિ પંચ પરમાવર, એની રચના કોણે કરી? સર્વજ્ઞ ભગવાને કરી. કુનકુંદ આચાર્ય નથી કર્યું. કુનકુંદ આચાર્ય તો એ જે નોલેજ મળ્યું એ નોલેજને અક્ષરોના રૂપમાં લખ્યું, પણ એ નોલેજ આપ્યું ક્યાંથી? કે સર્વજ્ઞ ભગવાને આપ્યું, બરાબર? એટલે મૂળ ધર્મની શરૂઆત આપણે એમને તીર્થંકર કરી કહીએ ને. તીર્થંકર એટલે શું? તીર્થને અંકન કરનાર, તીર્થની શરૂઆત, શરૂઆત એટલે એની પ્રભાવના કરનાર, તીર્થની પ્રભાવના કરનાર એટલે એને તીર્થંકર કહેવાય. તીર્થ એટલે ધર્મનો ઉપદેશ, એનો મૂળ મેસેજ. આજે આપણે વિચાર કરીએ આટલા 2000 વર્ષોથી, અર્લિયર ધ મેસેજ વોઝ ટ્રાન્સમિટેડ ઓરલી 500 વર્ષ સુધી, એના પછી જે પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય પહેલા ગ્રંથની રચના કરી, દર્શન આચાર્યની જ્ઞાન લઈને ષટ્સંગા બની, એના પછી આ બાજુ કશાય પાઉલની રચના થઈ, એ બધા ગ્રંથોની રચના થવા લઈ, હવે ત્યારથી લઈને પણ આજ સુધી 2000થી વધારે વર્ષ થઈ ગયા. તો આજે જે આમાં આપણને ગુજરાતીમાં મળ્યું એની પહેલા હિન્દી માં, સંસ્કૃત માં, પ્રાકૃત માં એ બધી લેંગ્વેજીસ પણ જુદી હતી અને એના ભાવો, એની ડેપ્થ એ બધું પણ જુદું જુદું હતું. તો પણ આજે આપણને જે મેસેજ મળ્યો છે, હવે આજે જે અક્ષરોમાં લખ્યા છે એ અક્ષરો 2000 વર્ષ પહેલા હતા એ નહી હતા, ખ્યાલ આવે ને? એટલે બુક્સ બદલાઈ ગઈ, અક્ષરો બદલાઈ ગયા, એની અંદર ના કદાચ બધું જે કન્ટેન્ટ હોય, સ્ટ્રક્ચર નું બધું પણ બદલાઈ ગયું. પણ જે મૂળ ધર્મ નો મેસેજ છે કે જીવ પોતાના આત્માનો જ આશ્રય કરીને સમ્યક દર્શનાદી પ્રગટ કરી શકે છે, સુખી થઈ શકે છે, એ મેસેજ ઓરિજિનલી મહાવીર ભગવાન પાસેથી આપણને આવ્યો. એટલે આજે આપણે મહાવીર ભગવાનને શાસન નાયક કહીએ છીએ. શું કહીએ આપણે? શાસન નાયક મહાવીર ભગવાન નું જય. શાસન નાયક એટલે જેનું શાસન ચાલી રહ્યું છે, કોઈ કોઈ કિંગ હોય ને, રૂલર હોય ને, તો એનું શાસન ચાલે. આખા જાણે પહેલા ભરત ચક્રવર્તી હતા તો આખા 6 ખંડમાં કોનું શાસન કહેવાય? તો ભરત ચક્રવર્તીનું શાસન, બરાબર? કેમ કે ઈ જે છે બીકમ ધ રૂલ ઇન ધી એન્ટાયર રીજન. એવી રીતે અહીંયા શાસન કોનું કહેવાય છે? મહાવીર ભગવાન. કેમ? મહાવીર ભગવાન નિયમો બનાવે છે કે ભાઈ રાજનીતિમાં કોઈ આમ કરવું, ક્યારે આમ કરવું, એવા નિયમો મહાવીર ભગવાન બનાવે છે. એટલે ને, પણ એમણે જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ બધે જ આજે ધર્મના રૂપમાં કાર્યકારી છે, માટે એને શાસન નાયક કહેવાય. કે આજે એમનું ધાર્મિક ક્ષેત્રમાં એમનું શાસન ચાલી રહ્યું છે. ખ્યાલ આવે ને? ચાલો આપણે સેકન્ડ પોઈન્ટ તો વાંચે, આગળ થર્ડ પોઈન્ટ વાંચે. સમસ્ત પદાર્થને જાણવાના સામર્થ્ય રૂપ સર્વજ્ઞત્વ શક્તિ આત્મામાં ત્રિકાળ છે, પણ પરમાં કઈ ફેરફાર કરે એવી શક્તિ આત્મામાં કદી નથી. દરેક દ્રવ્યમાં અનંત અનંત ગુણો છે, એવી રીતના આત્મામાં પણ અનંત ગુણો છે. એ અનંત ગુણમાં એક એવો ગુણ છે કે જેને સર્વજ્ઞત્વ શક્તિ કહેવાય. એટલે જીવનો જે જ્ઞાન ગુણ છે ને, જ્ઞાન ગુણમાં જાણવાની શક્તિ છે. તો કેટલું જાણી શકે કે લોકા લોક ને, ત્રણેય કાળ, ત્રણેય લોક ને, બધાને એક સાથે જાણે એવી શક્તિ જીવમાં છે, એને સર્વજ્ઞત્વ શક્તિ કહેવાય. એવી શક્તિ મારામાં છે, તમારામાં છે, બધામાં છે, પણ વર્તમાનમાં પ્રગટ નથી થયું. ખ્યાલ આવે? અને મહાવીર ભગવાન, શ્રીમંદ ભગવાન, જેટલા અનંત અનંત સિદ્ધ ભગવાન થઈ ગયા, એ બધાને એવી શક્તિ પ્રગટ થઈ ગઈ છે. એટલે વર્તમાનમાં એ લોકાલોકને જાણે છે. આપણી પાસે એવી શક્તિ પોટેન્શિયલી છે, એને આપણે પ્રગટ કરીએ તો આપણે પણ જાણી શકીએ, એને સર્વજ્ઞત્વ શક્તિ કહેવાય. સી, એક છે દ્રવ્ય વિચ ઇઝ અનાદિ અનંત, ત્રણેય કાળ રહેવાવાળું, એ આપણને આપણી જીવની કેપેબિલિટી શું શું છે બતાવે છે. અને એક છે પર્યાય, કે વર્તમાનમાં એ કેપેબિલિટીઝમાંથી કેટલું એક્ઝિસ્ટ કરે છે અથવા કેટલું પ્રગટ થયું છે. તો બીજું આપણી કેપેબિલિટી જ નથી એવું નથી. ખ્યાલ આવે ને? જેવી રીતના પાણી ઠંડુ છે, પણ એનામાં કેપેબિલિટી તો છે ને કે ગરમ થઈ શકે, સ્ટીમ થઈ શકે, પણ અત્યારના એ સ્ટીમ નથી. એવી રીતે જીવમાં કેપેબિલિટી તો બહુ વધારે છે, પણ વર્તમાનમાં આપણે મનુષ્ય પર્યાયમાં એનું એક્સપ્રેશન, એની જે વર્તમાન અવસ્થા બહુ ઓછી છે. તો એ વર્તમાન અવસ્થાને જોતા આપણને ઓલવેઝ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થાય છે, મારી તો આવી, મારી આટલી જ તાકાત છે, અથવા કોઈને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ થાય, જો મને આટલું જ્ઞાન છે, મને આટલું છે, આમ છે. એ બેઉ માન કશાય છે. જો આપણને પોતાને બહુ વધારે માને તો પણ માન કશાય, પોતાને બહુ ઓછો માને તો પણ માન કશાય. પણ જ્યાં પોતાનું સ્વરૂપ જાણે, એક્ચ્યુઅલ જ્યાં અનંત ગુણોની શક્તિને જાણે છે, તો હવે શું વધારે શું ઓછું, બધા જીવ સમાન છે. ખ્યાલ આવે? હવે બધા જ જીવ સમાન છે, બધામાં જ સર્વજ્ઞ થવાની તાકાત છે, બધા ભગવાન છે એમ કે ગુરુદેવ, બધા જ ભગવાન થવાની તાકાત છે. તો હવે મારામાં શું વધારે, તારામાં શું ઓછું, કોના પ્રત્યે માન કશાય કરવો? ખ્યાલ આવે છે કે એમ કરીને જીવના કશાય ભાવો દૂર થઈ જાય છે, એટલે વિતરાગતા પ્રગટ થાય. એટલે જ્યાં સુધી પોતાના સ્વભાવને ન જાણે ત્યાં સુધી આ બધા દોષો જીવને રહે છે. ચાલે આગળ વાંચે. અહો સમસ્ત પદાર્થને જાણવાની તાકાત આત્મામાં સદાય પડી છે, તેની પ્રતીક કરનાર જીવ ધર્મી છે. જ્યાં શક્તિ સ્વરૂપ આત્મા છે એને જે ઓળખે એ પોતાના ધર્મને પ્રગટ કરી છે. જો આજે આપણે ઇવન જૈન ધર્મમાં પણ જોઈએ તો ઘણાને ઘણા કન્ફ્યુઝન થી ઘણા મતો છે. કોઈ કંઈક માને છે કે ખાલી દ્રવ્યને તમે જાણો તો એનાથી પર્યાયમાં કેવી રીતના શક્તિ પ્રગટ થાય. તમારે દ્રવ્ય પર્યાય રૂપ આખા અરિયંત ભગવાનને તમારે માનવા પડે તો જ તો તમે સુખી થઈ શકો. ખ્યાલ આવે છે કે લોજિકલી તો બેસે છે કે નહીં? બેસે છે કે નહીં? હવે જ્યાં સુધી આપણે વસ્તુનું સ્વરૂપ વ્યવસ્થિત ન જાણ્યું હોય તો આપણે આરામથી કન્ફ્યુઝ થઈ જઈએ કે હા તમે બરાબર કહો છો, બરાબર કહો છો તમે. પણ હવે જો વિચાર કરો, એ જે અરિયંત ભગવાનની અવસ્થા છે, પર્યાય છે, એ તો ટેમ્પરરી છે, અત્યારના કમોશરણમાં છે. હવે જો આપણે કમોશરણ વાળા અરિયંત ભગવાન જ ભગવાન કહેવાય એમ માનીએ તો કાલે કમોશરણ નહીં હોય તો શું થશે? તો હવે ભગવાન નહીં રહે. જીવની જે બહારની પૌદ્ગલિક અવસ્થાથી કોઈ ભગવાન થાય છે? જીવના પોતાના ગુણોની અવસ્થાથી કોઈ ભગવાન થાય? જેવી રીતના પોતાના આત્માના જે વિકારો હોય પોતાના લિમિટેશન્સને દૂર કરવા ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ. બહારમાં પૈસા જમા કરવા કે સપોઝ સારું ઘર લેવું, ઇટ ઇઝ ઓનલી અ મેટર ઓફ ટાઈમ. એવરીબડી જે મહેનત કરે એને થોડુંક વ્યવસ્થિત ઇન્કમ સોર્સ ઉભો થાય એને ઇટ ઓનલી અ મેટર ઓફ ટાઈમ કે બધું થઈ જાય. પણ પોતાના જે વિકારી ભાવ છે એને દૂર કરવા, પોતાના જે દોષ લિમિટેશન દૂર કરવા, દેટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડૂ. તો જેને એ કર્યું છે એ ખરેખર ભગવાન છે. તો એ કેવી રીતના થાય કે પોતાના સ્વભાવને જોવે તો જ એ થાય. જો એમાં પર્યાયનો પોર્શન ઇન્ક્લુડ કરી દે તો ક્યારેય ન થઈ શકે. ખ્યાલ આ અમુક સૂક્ષ્મ તત્વની વાતો છે. આ દ્રષ્ટિનો વિષય એ દ્રવ્ય રાખવો, ગુણ રાખવું કે પર્યાય રાખવો કે ત્રણેય રાખવા કે દ્રવ્ય ગુણાત્મક આખી વસ્તુ એટલે ત્રિકાળી વસ્તુ રાખવી, આ બધો ઊંડો વિચાર બહુ કરવો પડે. ચાલ આવે ને એ એડવાન્સ ક્લાસ છે, સમય સારા જે ભણશે ને એને ખ્યાલ આવી જાય. બહુ ગુરુદેવ તો પ્રવચનમાં રોજ કહે છે. ચાલો એક પોઈન્ટ પછી આપણે વાંચી લઈએ. તે ધર્મી જીવ જાણે છે કે હું મારી જ્ઞાન ક્રિયાનો સ્વામી છું પણ પરની ક્રિયાનો સ્વામી નથી. દરેક જીવ પોતાના સ્વભાવનો, પોતાના દ્રવ્યગુણ પર્યાયની સીમામાં રહીને પોતાનું કાર્ય કરી શકે. પર પદાર્થનું કાર્ય તો ભગવાન પણ નથી કરી શકતા. જીનેન્દ્ર અથવા આપણે આવે ને જીનેન્દ્ર, અહમિન્દ્ર અથવા તો નરેન્દ્ર પણ કોઈ પર પદાર્થનું કાર્ય કરી શકતા નથી. તો પછી અન્ય મતોમાં કેટલી બધી વાત આવે કે કોઈ ભગવાન આવશે મારું કઈ કલ્યાણ કરી આપશે, અથવા તો કોઈ કોઈ ભગવાનનો દૂત આવશે અને મારા માટે કંઈક સારું કરી આપશે કે ખરાબ કરી આપશે, અથવા તો એ દૂતે મને સપનામાં આવીને કીધું કે મારે આવી રીતના કરવાનું છે એટલે હું એમ કરું છું. ખ્યાલ આવે કેટલી બધી ભ્રમણા છે લોકો કે કોઈ આવીને જો કંઈક કરી આપતું હોય તો સારું જ કેમ કરે, ખરાબ કેમ? આ દુનિયામાં અત્યારે આટલી વોર બધી ચાલી રહી છે, એને કેમ કોઈ દૂધ જઈને કહેતો નથી એક વાર બંધ કરો? એટલે કોઈ કાંઈ આવતું નથી, કોઈ કાંઈ કરતું નથી. દરેક જીવ પોતાના ભવિષ્યનો સ્વામી પોતે જ છે. પોતાની પર્યાયમાં દુઃખ કે સુખ પ્રગટ થાય છે તો પોતાના પુરુષાર્થથી થાય છે. ઊંધો પણ પુરુષાર્થ પોતાનો છે, સીધો પણ પુરુષાર્થ પોતાનો છે. જ્યાં સુધી આવી ઓનરશીપ નહીં લે ત્યાં સુધી એને સુધારવાની ટ્રાય પણ શું કામ કરશે? કોઈના ઉપર નાખી દેજો કરશે મારું. ખ્યાલ આવે ને? તો પોતાની જ્ઞાન ક્રિયાનો સ્વામી પણ પોતે છે અને પરનું કાંઈ કરી શકતો નથી. જો આ સર્વજ્ઞતાની મહિમાના પોઈન્ટ ઘણા છે તો આપણે 5 પોઈન્ટ વાંચ્યા, 8-10 પેજ છે. એટલે તમે આને હોમવર્ક તરીકે વાંચી લો બધા ઘરે. અને અમુક વધારે વિશેષ પોઈન્ટ છે આપણું દેશનો
જીવાણી
મા તો જય.